તારીખ 22/10/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 372 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 189
આત્મવસ્તુનો સ્વીકાર કઈ રીતે કરવો જોઈએ એ બોલનો વિષય છે. ગુરુ વાણી પ્રમાણ પુરુષની વાણી છે, એટલે ગુરુવાણીનો સ્વીકાર એનો એકાંત નિષેધ નથી. તો પણ સ્વાનુભવ પ્રમાણ છે એ સૌથી બળવાન પ્રમાણ છે.
બરાબર.
અને સ્વાનુભવ પ્રમાણ પૂર્વક ગુરુવાણીનો સ્વીકાર એમાં ખરેખર ગુરુની પ્રમાણતાનો સ્વીકાર છે. સ્વચ્છંદ નહીં થવાને અર્થે પ્રથમ જ ગુરુવાણીનો સ્વીકાર કર્તવ્ય તો છે, પણ એટલું પર્યાપ્ત નથી.
બરાબર
એમ કેવું છે. ગુરુ કહે છે માટે સત્ય છે એ વાત તો પુરુષ પ્રમાણે વચન પ્રમાણ હોવાથી એ પ્રમાણ એ રીતે સ્વીકારવું તો યોગ્ય છે જ, પણ એટલું પર્યાપ્ત નથી.
બરાબર.
વળી ગુરુવાણીથી સ્વીકારતા જે રાગ ને વિકલ્પ ને વિચાર છે એ વિકલ્પ વિચારથી જે સ્વીકારવું થયું એટલું પણ પર્યાપ્ત નથી.
બરાબર.
ભલે વિચારીને હા પાડી છે, વગર વિચારે એમને એમ અંધશ્રદ્ધાથી હા નથી પાડી, તો ભલે કાંઈ એમને સમજણ ન પડે પણ ગુરુ કહે છે તે સાચું છે. પણ વિચારમાં આવીને વિચારથી સંમત કર્યું હોય, ગુરુવાણી સાથે હોય, તો પણ એટલી વાત પૂરતી નથી, પર્યાપ્ત નથી. એટલી વાત નિર્ણય માટે પૂરતી નથી એમ અહીંયા કેમ છે. એટલે સમયસારની પાંચમી ગાથાના કુંકુંદાચાર્યદેવના શબ્દોનો અહીંયા ગુરુદેવશ્રીએ આધાર આપ્યો છે કે કુંકુંદાચાર્ય કહ્યું છે કે અમે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. અમે જે કહીએ છીએ એ અમે કહીએ છીએ માટે તે માન્યું એવું અમારો કહેવાનો આશય નથી, પણ અમારી વાત સાંભળી વિચારી પ્રયોગમાં મૂકી અનુભવ સુધી પહોંચી અનુભવથી સિદ્ધ થાય, તને અમે કહીએ તે વાત અનુભવથી પણ તને સત્ય લાગે અનુભવ ગોચર થાય એ રીતે તું પ્રમાણ કરજે. પૂર્વાચાર્યોએ આ રીતે વાતને સ્થાપી છે પરંપરામાં. હવે છેલ્લું વચન છે એ સરવાળા રૂપ છે કે પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય. એવો અનુભવ કોને થાય કે અંતરથી સાચો નિર્ણય કરે? અંતર એટલે શું? વિકલ્પથી નિર્ણય છે, બહારથી નિર્ણય છે, અને જ્ઞાનથી નિર્ણય છે તે અંતરનો સાચો નિર્ણય છે. અનુભવ થવા અર્થે જ્ઞાનનો નિર્ણય જોઈએ, એટલે જ્ઞાનની પ્રધાનતાવાળો નિર્ણય જોઈએ. રાગની પ્રધાનતાવાળો નિર્ણય છે. નિર્ણય કોનો છે કે આત્મવસ્તુનો છે? એ ચાલ્યો છે. ગુરુવાણીથી આત્મવસ્તુનો સ્વીકાર કરીએ છીએ. કોનો? કોનો નિર્ણય સ્વીકારમાં, કોનો સ્વીકાર છે નિર્ણયમાં?
આત્મવસ્તુ.
તો રાગ છે તે આત્મવસ્તુ નથી, આત્માના વસ્તુભૂત તત્વમાં એ નથી. તેથી અનાત્મ તત્વથી આત્માનો નિર્ણય એ કોઈ આત્માના નિર્ણય સાથે સુસંગત વિષય નથી. એ તો સીધી વાત છે ને, ન્યાયથી પણ. જ્ઞાન છે તે આત્માના તત્વના સ્વભાવભૂત છે. સમયસારમાં તો આત્માના તત્વને જ્ઞાન માત્રપણે જ વ્યવસ્થિત કર્યું છે. 246 કળક ઇદમ અત્રમ જ્ઞાન માત્રમ આત્મતત્વમ વ્યવસ્થિતમ. અહીંયા અમે આત્મતત્વને જ્ઞાન માત્રપણે વ્યવસ્થિત કર્યું છે, પદ્ધતિ સરસ થાય્યું છે. બરાબર, વ્યવસ્થિત કર્યું છે એટલે પદ્ધતિ સ્થળ થાય્યું છે. આત્માની વ્યવસ્થા ક્યાં છે? એ જ્ઞાન માત્ર તત્વમાં આત્માની વ્યવસ્થા છે. એ જ્ઞાનથી આત્માનો નિર્ણય, તે અંતરથી નિર્ણય છે. કેમ કે આત્મા પોતે જ જ્ઞાન તત્વ છે. આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપે જ્ઞાન તત્વે હોવાથી આત્માનું તે પણ એટલે શું? તત્વ એટલે તે પણ, કે જ્ઞાન તે આત્માનું તે પણ છે. આત્મન તત્વમ એમ કરીને સ્થાપ્યું છે. 239 થી વાત સ્થાપી છે અમૃતચંદ્રાચાર્ય. આત્મન તત્વમ, આત્માનું તત્વ, આત્માનું તે પણ તે જ્ઞાન છે. તે જ્ઞાનનો નિર્ણય કહો, તે આત્માનો નિર્ણય કહો. એ જ્ઞાન હોવા છતાં આત્માનો નિર્ણય રાગ કરે એનો સમર્થ છે? જ્ઞાનનો નિર્ણય જ્ઞાન હોવા છતાં જ્ઞાન ન કરે, અને જ્ઞાનની હયાતી હોવા છતાં આત્માનો નિર્ણય રાગ કરે એ વાત અહીંયા સંમત કરતા નથી. નિર્ણય માટે પણ સંમત કરતા નથી એમ છે. જ્ઞાન તો હાજર છે ત્યાં, શા માટે જ્ઞાન જ્ઞાનનો નિર્ણય કરતું નથી ને રાગ જ્ઞાનનો નિર્ણય કરે? રાગ એટલે રાગની પ્રધાનતા. જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન તત્વ આત્માનો નિર્ણય થાય તો તે અંતરથી કરેલો સાચો નિર્ણય છે એમ અહીંયા કેમ છે. પોતાથી એટલે પોતાનો, પોતે પોતા વડે, અંતરથી એટલે સ્વભાવથી સાચો નિર્ણય કરે, સત્ય નિર્ણય કરે. એટલે જેવો આત્મા સ્વરૂપે છે એવો નિર્ણયમાં આવે, કલ્પનામાં નહીં, અનુમાનમાં નહીં, તેને અનુભવ થાય. એ જીવને અનુભવ પર્યંત, અનુભવ સુધી પહોંચવાનું બનશે એમ કેમ. એ તો છે, અંતર્મૂર્ત પણ લાગે ને, કોઈ દિવસો લાગે. વધુમાં વધુ બહુ શિથિલ પુરુષાર્થ હોય તો 4-5-6 મહિના લાગે. 4 મહિના ને એથી વધારે સમય લાગે તે અતિ શિથિલ, અતિ મંદ પુરુષાર્થ નો સૂચક સમય છે. બાકી દિવસોમાં, ગણતરીના દિવસોમાં, ગણતરીના કલાકોમાં, અને કોઈ અતિ ઉલ્લાસિત વિરિવાનને અંતર્ભૂતમાં પણ નિર્ણય થઈ શકે. બરોબર, નિર્ણય પછી અનુભવ થઈ શકે.
જ્ઞાનની પ્રધાનતામાં નિર્ણય કરવો એટલે
કેવું? એટલે જ્ઞાન પોતાને પકડીને નિર્ણય કરે છે. હું જ્ઞાન સ્વરૂપ છું એમ જ્ઞાનમાં પોતાના અસ્તિત્વના ભાષણ સહિતનો નિર્ણય છે.
બરોબર,
તેને નિર્ણય કહો કે અસ્તિત્વ ભાષું છે એમ કહો. જ્ઞાનમય મારી હૈયાતી છે, જ્ઞાન સ્વરૂપે હું હૈયાત છું, જ્ઞાન સ્વરૂપે હું મોજૂદ છું, એ પોતાના જ્ઞાન વેદનમાં પોતાના સ્વભાવનું અવલોકન કરે છે, પોતાના સ્વભાવને નિહાળે છે. પોતાનો સ્વભાવ પરિપૂર્ણ અનંત જ્ઞાનમય અનંત ગુણમય જેવો છે એવો પ્રતિભા છે ત્યારે એનો નિર્ણય થયો એમ કહેવામાં આવે છે. એ રાગની પ્રધાનતામાં આત્મા આવો છે આવો છે કોઈ એમ તર્ક કરી શકાય નહીં કે અનંત ગુણમય છે અનંત જ્ઞાનમય છે પરમાનંદમય છે ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે ગુણથી અનંત ગુણ સ્વભાવી છે વિકાર છે સામાન્ય પરમાત્મ સ્વરૂપ છે એવું રાગની પ્રધાનતામાં પણ જેવો આત્મા છે એવો જ વિચારવામાં આવે છે અથવા નિશ્ચય કરવામાં નિર્ણિત કરવામાં આવે છે. એને એને શા માટે અહીંયા અપ્રમાણિક ગણો છો? એને પ્રમાણિક કેમ ગણતા નથી? આ પ્રશ્ન અહીંયા સંભવિત છે કે જેવો શાસ્ત્રમાં કહે છે જેવો ગુરુવાણીમાં આવે છે એવો જ વિચારમાં આવે છે પછી શા માટે તમે એને યથાર્થ નથી કહેતા? આટલો સવાલ. વાંધો શું છે તમને? એવો જ બરાબર વિચારમાં આવે છે. અમને જરાય એમાં નકાર આવતો નથી. ગુરુ કહે છે શાસ્ત્ર કહે છે એનો અમને નકાર આવતો હોય તો એ વાત બરાબર નથી. પણ અમને હકાર આવે ને આપ ના પાડો એ વાત કેમ? અહીં આટલો સવાલ છે. વિકલ્પ થી દીધો ને, ગુરુવાણીથી સ્વીકાર કરો કે વિકલ્પથી સ્વીકાર કરો તે ખરો સ્વીકાર નથી. ચોખ્ખું કે છે શા માટે પણ અમને એવું લાગતું નથી કે આ ખરો સ્વીકાર નથી. ચાલો ઠીક, અમને પણ એમ લાગે છે કે અમે જેવો આપે કહ્યો એવો જ આત્મા સ્વીકાર્યો. બરોબર, છતાં શા માટે ખરો એટલે જે થાય સ્વીકાર નથી? એ ખરેખર તો એ થોડી અંદરની વાત છે કે જે આત્મા છે નિર્ણયનો વિષય જે આત્મા છે કે જે આગળ શ્રદ્ધાનો વિષય થવાનો છે.
બરોબર,
અનુભવ થતા અન્ય દર્શનનો વિષય થવાનો છે. એ આત્મા પોતે સહજ પ્રત્યક્ષ છે. કોણ? કે પોતે સહજ પ્રત્યક્ષ છે. આમ છે, જમણે કરે છે ત્યારે તમારે મારવાડી ભાષામાં પોતે શબ્દ વપરાય છે. વપરાય છે ઉધાર ને નામે, કે નામે ને પોતે બે શબ્દ છે ને, નામે જમા કુરાંત ને પોતે કે મૂડી ને. ઠીક, ચાલો થોડી વધારે સારું. પોતે શબ્દ તો આવે છે, અમે હિસાબ કિતાબ કરવા જઈએ ત્યારે થોડો થોડાક શબ્દો આવે ત્યારે ખબર પડે. રાજસ્થાન પુરાંત ને પોતે કહે છે. ઠીક, આ તો પુરાંત છે આત્માની. રોકડ પુરાંત એટલે જે અત્યારે એનો ઉપયોગ કરી શકાય એવી પોતે છે. આ તો અત્યારે હાથ ઉપર જે છે એને પોતે છે. મને કહેવાનો મતલબ એ છે જે રકમ હાથ ઉપર છે એને પોતે કહે છે. બેંકમાં છે એ પોતે માનો આવે, એ બેંકના નામે જાય. અહીંયા જે તિજોરીમાં હોય સિલકમાં હોય એને પોતે કહે છે. અહીંયા કહે છે કે આ પોતે આત્મા સહજ પ્રત્યક્ષ છે.
બરોબર,
જે વિકલ્પમાં અને અનુમાનમાં આવે છે એમાં પ્રત્યક્ષતા નથી આવતી. વિકલ્પની પ્રધાનતામાં રાગની પ્રધાનતામાં જેનો નિર્ણય થાય છે એ આત્મામાં નિશ્ચિત વિષયમાં એનું સહજ પ્રત્યક્ષપણું છે એ પ્રતિપાદતું નથી. જ્યારે જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન વડે જ નિર્ણય થયો હોવાથી જ્ઞાનમાં પણ પ્રત્યક્ષપણું પ્રગટ હોવાથી લક્ષણ છે ને એનું, જેવો આત્મા છે એવું જ એનું લક્ષણ છે. એટલે એમાં પણ પ્રત્યક્ષપણું પ્રગટ હોવાથી અવ્યક્ત જે સહજ પ્રત્યક્ષપણું છે એ પણ જ્ઞાનમાં જ આવે છે. એટલે પ્રત્યક્ષમાં પ્રત્યક્ષપણાનું દર્શન છે. શું? પ્રત્યક્ષમાં પ્રત્યક્ષ પણ દર્શન. એમ જે આગળ થયું કે આત્માનો નિર્ણય થતા, આત્માની ઓળખાણ થતા ચૈતન્ય ગીરની પૂર્ણા થાય છે. આગળ વિશે આવી ગયો ને 210. લક્ષમાં આવવું જોઈએ. લક્ષમાં આવે કહો, નિર્ણયમાં આવે કહો, તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂરણા ચાલ્યા કરે. આજે સ્ફૂરણ ક્યાંથી ઉત્પન્ન થયો? એમ રાગથી નિર્ણય થયો એમ કહેશે કે આત્મા સમજાયો તો ખરો, પણ પુરુષાર્થ ઉપડતો નથી. એને પુરુષાર્થનો વિષય પ્રશ્નચિહ્નમાં ઉભો છે, પ્રશ્નાર્થમાં ઉભો છે. મને પુરુષાર્થ કેમ ચાલતો નથી, હું આત્મા તો સમજુ છું. ત્યારે આયા એ પ્રશ્ન ખલાસ
થાય.
એમ થવાનું કારણ શું? આને પુરુષાર્થ ઉપડે છે અને આને ઉપડતો નથી, એનું કારણ છે કે એક વાત પરોક્ષ સાંભળો ને એક વાત તેની તે વાત પ્રત્યક્ષ દેખો, એમાં ફેર છે કે નહીં? લાગણીમાં કોઈ પણ બનાવ નજરે નહીં આવો અને એ બનાવ છાપામાં વાંચો, એ માણસે આત્મહત્યા કરી. તો એ આત્મહત્યા કરી એમાં શું કર્યું કે ભાઈ, એને અગ્નિ સ્નાન કર્યું. હવે એને ભડભડ ભડભડ હળગતો જુએ અને છાપામાં વાંચે, એમાં કઈ ફેર ખરો? ઘણો ફેર. એ જે અગ્નિ જ્વાળામાં લપાટ લપેટાયેલો જુએ જીવતા માણસને, એને સ્વપ્નમાં આવીને ગોળીએ ખસે નહીં. અને છાપામાં વાંચે એક મિનિટમાં ભૂલી જાય. બે ની અસર વચ્ચે મોટો ફેર છે. ત્યાં બાજુની કોલમનો સમાચાર વાંચે કે ઉપર નીચે નજર જાય ત્યાં ભૂલી જાય, એટલી જ વાર લાગે. આ તો અનુભવ શીખશે કે એમ. જ્ઞાન છે એમાં પ્રત્યક્ષતા છે, અને એ પ્રત્યક્ષતા દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપનો જે નિર્ણય છે, સહજ પ્રત્યક્ષ સ્વરૂપનો નિર્ણય છે, એ આવો પ્રત્યક્ષ છું, સૂર્ય સમાન પ્રત્યક્ષ છું, એનું એના એનામાં બળને ઊભું કરે છે, તારતમ્યતાને લઈ આવે છે. એને આત્મભાવનો, સ્વભાવ ભાવનો આવિર્ભાવ કહેવામાં આવે છે. અનાદિથી જે આત્મ સ્વરૂપ તિરોભૂત હતું, તે આત્મ સ્વરૂપને આવિર્ભૂત થવાનો, એના પ્રત્યક્ષના પ્રત્યક્ષતાના જ્ઞાન વિના કદી બનતું નથી. બરોબર, આવિર્ભૂત થવું બનતું નથી. 75મી ગાથામાં એવું છે, પ્રત્યક્ષ બેંગ્લોર આપણે ચર્ચા ચાલી, બેંગ્લોરમાં ચર્ચા ચાલી છે, ત્યાં આટલા આટલા આત્માના અખંડ પ્રતિભાસમય છે, એમનો બધા શબ્દો લીધા છે ને. એક અખંડ શુદ્ધ પ્રતિભાસ, પ્રત્યક્ષ પ્રતિભાસમય એવો શબ્દ પડ્યો છે. પ્રતિભા એટલે જ્ઞાનનું તેજ. પણ કેવું કે પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ શબ્દ જે લીધો છે એ આત્માના પરિણામને, પરિણમનને ઊભું કરે છે, આવિર્ભૂત કરે છે, ઊભું કરે છે. એ પરિસ્થિતિ ત્યાંથી જન્મે છે, એટલે એને સાચો નિર્ણય કહેવામાં આવે છે. હજી એક પ્રશ્ન આમાં થાય છે કે જ્ઞાન પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ ઉપરથી ત્રિકાળી સહજ પ્રત્યક્ષનો નિર્ણય લીધો, પણ અમારું જ્ઞાન તો ઇન્દ્રિય દ્વારા પ્રવર્તુ પરોક્ષ છે, અને તમે પ્રત્યક્ષ જ્ઞાન નિર્ણયના કાળમાં ક્યાંથી વાત કરી?
બરોબર,
આ પ્રશ્ન થવો જોઈએ ને. વર્તમાન જ્ઞાન લક્ષણ ઉપરથી, એટલે કે જ્ઞાનમાં રહેલી પ્રત્યક્ષતા ઉપરથી સહજ પ્રત્યક્ષનો નિર્ણય થયો, સહજ પ્રત્યક્ષનું જ્ઞાન કર્યું. નિર્ણયમાં તો જ્ઞાન છે ને, એનું જ્ઞાન કર્યું છે, ખરેખર નિશ્ચય કર્યો છે કે આવો છે. તો અહીંયા તો ઇન્દ્રિય જ્ઞાન છે ને પરોક્ષ જ્ઞાન છે કે એ ક્યાં લક્ષણ છે? ઇન્દ્રિય જ્ઞાન ને અમે લક્ષણ ક્યારે કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન ને અમે લક્ષણ નથી, એ તો બહિર્મુખ ભાવે વર્તે છે, પ્રસન્નમુખ થયેલું જ્ઞાન નો અંશ છે. આ તો જ્ઞાન સામાન્ય છે. જે જ્ઞાન સામાન્ય છે તે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નથી. અરે તે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન તો નથી, પણ તે જ્ઞાન મતિસ્વરૂપ જ્ઞાન છે એમ લાગુ પડતું નથી. સામાન્ય છે, ઇન્દ્રિય જ્ઞાન વિશેષ જ્ઞાન છે અને મતિસ્વરૂપ પણ વિશેષ જ્ઞાનના ભેદો છે, સામાન્ય જ્ઞાનના ભેદો નથી. આમ છે, આ તો સામાન્ય સ્વરૂપનો નિર્ણય સામાન્ય દ્વારા થાય છે, અથવા વિશેષતામાં રહેલું જે સામાન્ય પણ એમાંથી સામાન્યનો સામાન્ય સ્વભાવનો એ આત્માનું તત્વ છે. એટલે એને આત્માના તત્વ મેં
કહ્યું સામાન્ય જ્ઞાન
છે. રાજમલજીએ તો એક બહુ સરસ વાત કરી છે, એવી વાત કરી છે કે સામાન્ય રીતે રાગ ને ઇન્દ્રિય જનિત કહેવાય છે, પછી ચક્ષુ ઇન્દ્રિય, શ્રવણેન્દ્રિય, કર્ષેન્દ્રિય, રસનાઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, એ રીતે જુદી જુદી રીતે પોતપોતાના વિષયનું જેમાં અભિલાષિત પણ છે, અભિલાષા છે, પરભિલાષ
બરોબર,
એવું રાગ નું લક્ષણ છે. તો કહે છે કે એ રાગ છે એ ઇન્દ્રિય જનિત રાગ ગણવામાં આવે છે, ભિન્ન ઇન્દ્રિયોનો
બરોબર.
તો પછી પંચેન્દ્રિયને સૌથી વધારે રાગ થાય, ચારેન્દ્રિયને એથી ઓછો થાય, ત્રણ ઇન્દ્રિય વાળાને એથી ઓછો થાય, મન વાળાને સૌથી વધારે થાય, કેમ કે એને પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન ઉપર કામ કરવાનું છે રાગમાં. હે એમ નહી, રાગ નો ઘટે ઇન્દ્રિય ઘટે એમ, એવી રીતે રાગ નું પ્રવર્તન નથી. સીધું સમજાય એવો વિષય નિગોદ ના એકેન્દ્રિય જીવને માત્ર સ્પર્શેન્દ્રિય હોવા છતાં એને મન પણ નથી કે આ મારો સ્પર્શેન્દ્રિય નો છતાં એને રાગ ચાલે, સતત પ્રચુર રાગ છે. એ ઇન્દ્રિય જનિત છે કે નહીં? અતિન્દ્રિય રાગ છે, જો ઠીક. ઇન્દ્રિય જનિત રાગ ને ઇન્દ્રિય જનિત રાગ કહો તો આ અતિન્દ્રિય ઇન્દ્રિયના નિમિત્ત વિના, કોઈ પણ ઇન્દ્રિયના નિમિત્ત વિના રાગનો પ્રવાહ ચાલે છે. જો રાગ આમ વિભાવ પણ આ રીતે ઉત્પન્ન થઈ શકતો હોય તો જ્ઞાનને શા માટે એટલું જ મર્યાદિત સ્વરૂપે વિચારવું જોઈએ કે ઇન્દ્રિય જ્ઞાનથી પ્રવર્તે એટલું જ જ્ઞાન છે? એક સો ને સોળ માં છે જે સીધું આવી ગયું, અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક લખ્યું છે. વિષય એ લીધો છે બુદ્ધિપૂર્વક નો ને અબુદ્ધિપૂર્વક નો. એકસો ને પાંચ પાને એકસો ને સોળ છે, આઠ દસ ને પણ એકસો ને સોળ છે. અને આશ્રવ નો અધિકાર છે પાપમાં અબુદ્ધિપૂર્વમપી તમ જેતું વારંવાર સ્વશક્તિ પ્રસન્ન. મનના અવલંબન વિના અબુદ્ધિપૂર્વક એટલે મનના અવલંબન વિના મોહ કર્મના ઉદયરૂપ નિમિત્ત કારણથી પરિણમા છે અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ તેને પણ જીતવાને માટે અખંડ ધારા પ્રવાહ રૂપે શુદ્ધ ચૈતન વસ્તુને સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદતો થતો. નિરાશ્રવ થાય કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ આશ્રવ સહિત છે કે આશ્રવ રહિત છે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આશ્રવ નો અધિકાર છે એટલે આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સમ્યક દ્રષ્ટિ આશ્રવ સહિત છે કે આશ્રવ રહિત છે આમ સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે. તો ઉત્તર આપ્યો છે કે આશ્રવ રહિત છે. ઠીક, બરોબર. આશ્રવ રહિત શું કરતો થતો આશ્રવ રહિત છે? આશ્રવ રહીત આપ કહો છો તો એ શું કરે છે? તો આપ એને આશ્રવ રહીત કહો છો, શું કરતો શકો તે આશ્રવ રહીત છે? કે નિજ બુદ્ધિપૂર્વમ રાગમ સમગ્રમ અનિશમ સ્વયં સંન્યસ્યન, જે બુદ્ધિપૂર્વકનો જે રાગ થાય છે એનો ત્યાગ કરે છે, સંન્યસ્યમ એટલે છોડે છે, સંન્યાસ કરે છે, ત્યાગે છે. ઉપરાંત અબુદ્ધિપૂર્વમ અપિતમ જેતુમ વારમ નામ સ્વશક્તિ સ્પૃશન, અબુદ્ધિપૂર્વકનો જેટલો રાગ છે તેને પણ સ્વશક્તિ સ્પૃશન શુદ્ધ ચૈતન્ય સ્પર્શીને એને વારંવાર સ્પર્શીને એને પણ ત્યાગે છે. એમ બે વાત લીધી છે મૂળ શ્લોકમાં, બે વાત લીધી છે. સંન્યસન નિજ બુદ્ધિપૂર્વમ નિશમ રાગમ સમગ્રમ સ્વયં, વારંવાર અબુદ્ધિપૂર્વમ અપિતમ જેતુમ સ્વશક્તિ સ્પૃશન પદ છે શ્લોકમાં. એમાં અબુદ્ધિપૂર્વક નો આવો અર્થ કર્યો કે મનના અવલંબન વિના મોહ કર્મના ઉદયરૂપ નિમિત્ત કારણથી પરિણમા છે અશુદ્ધતા રૂપ જીવના પ્રદેશ. નિબોધના જીવને કોઈ પણ ઇન્દ્રિયના અવલંબન વિના સીધા અંદર કર્મના ઉદયના અવલંબને નિમિત્તે સીધો જે વિભાવનું પરિણમન થાય છે એમાં કોઈ ઇન્દ્રિયનું નિમિત્ત છે? ઇન્દ્રિયનું નિમિત્ત તો બહારના નો કર્મનું નિમિત્ત છે. ખરેખર તો સર્વ વિભાવ પરિણામને નિમિત્તની અપેક્ષાએ વિચારવામાં આવે તો એને કર્મના ઉદયનું નિમિત્ત છે. કર્મનો ઉદય એને અવશ્ય હોય ને હોય જ, એને નિમિત્ત પડે છે. બહારમાં નો કર્મનો સંયોગ વિયોગ હોય ન હોય એની સાથે કોઈ નિયમ નથી. વર્તમાનમાં કોઈએ એનું અપમાન ન કર્યું હોય પણ ભૂતકાળમાં કર્યું હોય તો અત્યારે એના સ્મરણ માત્રથી એને દુઃખ થાય. આવી રીતે મારે સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો. અત્યારે તો એ પ્રસંગ નથી એને ઉદયમાં. એટલે બહારમાં તે નો કર્મનો ઉદય નથી, કોઈ એનું અપમાન નથી કરતો,
બરોબર.
પણ અંદરમાં તેને તે કર્મનો ઉદય છે માન પ્રકૃતિનો ત્યાં. તેથી તે માન પ્રકૃતિના ઉદયમાં જોડાઈને પૂર્વ પ્રસંગને પણ સ્મરણમાં લે છે. એટલે બહારના નો કર્મના અવલંબનનો કોઈ નિયમ નથી, ઇન્દ્રિયોનો કોઈ નિયમ નથી,
બરોબર.
અંદરમાં કર્મનો જ નિયમ છે અને તે સિદ્ધ થાય છે કે નિગોદના જીવને કોઈ બહારમાં પ્રસંગ નથી. છતાં પ્રચુરમાં પ્રચુર કષાય અને વિભાવ નિગોદના જીવને વર્તે છે સર્વથી અધિક. એ કેમ કે મોહ કર્મના ઉદયરૂપ નિમિત્ત કારણથી પરિણમા છે અશુદ્ધતા રૂપ જીવના પ્રદેશ. તેને પણ જીતવાને માટે, એનો પણ નાશ કરવાને માટે જેતુમ શબ્દ વાપર્યો છે. જૈન શબ્દ છે ને જીન માર્ગ. તમપી જેતુમ તેને પણ જીતવાને માટે અખંડિત ધારા પ્રવાહ રૂપે નિરંતર કરીને અખંડિત ધારા પ્રવાહ રૂપે શુદ્ધ ચૈતન વસ્તુને સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ તો થતો. ભાવાર્થ આમ છે, હવે પોતે ખુલાસો કરે છે. અતિન્દ્રિય રાગ ને ઇન્દ્રિય રાગ નો બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક નો વિષય લીધો. ભાવાર્થ આમ છે કે પરિણામને બુદ્ધિપૂર્વકના પરિણામ કહેવામાં આવે છે. ત્યાં આવા પરિણામને સમ્યક દ્રષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે કે તે જાણે છે જે દોષને, તે દોષનો તે અભાવ કરે છે તેનાથી ભિન્ન પડીને. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા જીવના સહારાના પણ છે, જીવના સહારાના છે એટલે એને ટાળવા એના કંટ્રોલની વાત છે.
બરોબર,
કેમ કે જાણે છે પોતે, જે દોષને જાણે તેને તે ટાળે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ પહેલા જ આવા પરિણામ મટાડે છે. આ બુદ્ધિપૂર્વક ની વાત કીધી. હવે એમ કહે છે કે અબુદ્ધિ પરિણામ, અબુદ્ધિપૂર્વકના પરિણામ કહેતા પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ, ઇન્દ્રિયોના વ્યાપાર વિના કે વિભાવ પરિણામ પણ ઇન્દ્રિયના વ્યાપાર વિના ચાલે છે. અબુદ્ધિપૂર્વકના જેને પરિણામ કહીએ, રાગાદી કહીએ, તે અબુદ્ધિપૂર્વકના રાગાદી છે એ ઇન્દ્રિય મનના વ્યાપાર વિના ચાલે છે. નહીં, હા, મનનો વ્યાપાર ભાવ કર્મના ઉદય
અવિરોધ
સિદ્ધો જ ભાવ કર્મના ઉદય સાથે સંબંધ છે. પરિણામ તો જીવના છે, મનેન્દ્રિયના નથી, જીવના જ પરિણામ છે. જીવની અવસ્થામાંથી જીવના પ્રદેશો પરિણમે છે, જીવના સર્વ પ્રદેશો પરિણમે છે. શેના અવલંબને પરિણમે છે, કે કર્મના ઉદયના અવલંબને પરિણમે છે. સીધા જ એમ કહે છે, જેમ કે શુદ્ધોપયોગ થાય છે. બીજો દ્રષ્ટાંત લઈએ કે કોઈ જીવને શુદ્ધોપયોગ થયો, તો શુદ્ધ ઉપયોગ થયો ત્યાં તો એનો ઉપયોગ આત્મા સાથે જોડાયેલો છે. અંદરમાં અસંખ્ય પ્રદેશ પ્રસરેલો ઉપયોગ છે. વ્યાપ વ્યાપક ભાવથી શુદ્ધાત્માનો અનુભવ કરે છે ત્યારે પણ તેને અબુદ્ધિપૂર્વકનો રાગ છે. તો ત્યાં તે અબુદ્ધિપૂર્વકનો જે રાગ છે એમાં પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનનો વ્યાપાર નથી. ભિન્ન પડી ગયું, અંદર માં ચૈતન્ય ગોળો ભિન્ન પડતા એ ખોખું રહી ગયું એમને ખોખામાં, એની સાથે સંબંધ ન રહ્યો. પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મન સાથે કઈ સંબંધ ન રહ્યો એમ કે છે. સંબંધ છોડ્યો એને, પરિણામ પૂતગળ નો પૂતગળમાં થાય એને શું દેવા દેવા છે જીવને. હવે જીવમાં શું થયું કે સંપૂર્ણ વિતરાગતા ત્યાં નથી થઈ. રાગ તો રહી ગયો છે, એનું ચોથું ગુણ સ્થાન છે, અવિરત છે. એ રાગ કયો રહ્યો? અબુદ્ધિપૂર્વક નો રાગ રહ્યો. તો રાગ છે તો રાગ નું નિમિત્ત પણ છે. રાગ છે તો રાગનું નિમિત્ત શું છે? કે જે મોહ કર્મ નો ઉદય છે ત્યાં જે ચારિત્ર મોહ નો ઉદય છે એનું નિમિત્ત છે. દર્શન મોહ નો ઉદય નથી, ઉક્ષમ છે. તો ઉક્ષમી ગયો દર્શન મોહ, તો ચારિત્ર મોહ નો ઉદય છે એની સાથે સિદ્ધ સંબંધ છે એમ કે. ઇન્દ્રિય મન સાથે સંબંધ નથી. જેમ શુદ્ધોપયોગમાં સંબંધ નથી એમ અશુદ્ધ ઉપયોગમાં પણ એ રાગ તો ચાલુ જ રહે છે. રાગ બે પ્રકારે વર્તે છે, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એમ કે. જેમ કે તમે ઊંઘી ગયા છો, સુઈ ગયા, તમે ગાઢ નિંદ્રા આવી છે, કર્મનો આશરો છે કે નહીં? ત્યારે ક્યાંથી કર્મનો આશરો છે? તમારી બુદ્ધિમાં તો કોઈ તમે રાગ કરો છો એવું છે કઈ? બુદ્ધિપૂર્વકનો શું રાગ કરો છો તમે? છતાં આશરો છે કે નહીં? કે મિથ્યા દ્રષ્ટિને જેટલી પ્રકૃતિઓનો આશ્રમ ચાલુ હોય એટલી પ્રકૃતિઓનો આશ્રમ ચાલુ, કેમ કે એનું વિભાવ પરિણમ ચાલે છે. કોના કોના નિમિત્તે એનું વિભાવ પરિણમ છે? વિભાવ હોય તો એનું નિમિત્ત હોય, કેમ કે વિભાવ સ્વભાવભૂત નથી, એમને ઉત્પન્ન થતો નથી.
બરાબર,
તો એનું નિમિત્ત શું? કે કર્મનો ઉદય છે. કર્મનો ઉદય પણ એને ચાલુ છે, એનો વિભાવ પણ ચાલુ છે, એને આશ્રવ પણ ચાલુ છે, એને બંધ પણ ચાલુ છે. બુદ્ધિપૂર્વક કોઈ ત્યાં કર્મ કરાય છે? અને શાંત નિંદ્રામાં કલાકો સુધી પીડ્યો રહે છે, શું બુદ્ધિપૂર્વક? એને ખબર નથી પડતી કે હું સૂતો છું, જાગું છું, એટલી નિંદ્રા એને આડ હોય છે. ઊઠે તો એમ કહે કે આટલા બધા કલાક વિયા ગયા, કઈ ખબર નથી પડી એમ કે. ત્યારે કર્મ કર્મબંધ વિનાનો છે કે કર્મબંધ સહિત છે? કર્મબંધ આશ્રય ચાલુ છે. અબુદ્ધિપૂર્વક નો રાગ આશ્રવ બંધ બધું ચાલુ જ છે. શું કે છે? અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતા પાપ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ ચોખ્ખું લખ્યું છે. મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહરાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ પોતે સ્વયં જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે. વિભાવ રૂપ પોતે સ્વયં અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આખો વિપરિણમે છે. આવું પરિણમન જીવની જાણવા નથી અને જીવના સહારાનું પણ નથી, એનો એનો વશ પણ નથી. ઓલા પણ એના વશમાં છે, આ તો એના વશમાં નથી. કેમ કે એની જાણબાર થાય છે એ એના વશમાં નથી. તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી, તેથી એને મટાડવાને માટે ચોખ્ખો બુદ્ધિનો વિષય ત્યાં એને ઉપાય છૂટતો નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા સહજ મટશે, બીજો કોઈ ઉપાય તો નથી. તેથી એક શુદ્ધ સ્વરૂપ નો અનુભવ તે એક જ ઉપાય છે. આમ વાતચીત કરી. આ તો દોષ ટાળવાનું વિજ્ઞાન છે કે દોષ તારા કેટલા કેટલા પ્રકારના, કેવા કેવા, કેમ કેમ થાય છે અને એનો ઉપાય ઉપાય શું છે મટવાનો, એનું આ વિજ્ઞાન છે. અહીંયા પરોક્ષ પ્રત્યક્ષ માંથી આવી રહી કાયદો કે જો વિભાવ પણ ઇન્દ્રિય વિના પરિણમે છે તો જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જ પરિણમે છે, એટલા જ્ઞાન ને સંસાર માટે પકડે છે. ઇન્દ્રિય વિના પણ જ્ઞાન નું પરિણમ છે. જેમ તારું સ્વરૂપ અતિન્દ્રિય છે તેમ તારું જ્ઞાન લક્ષણ પણ અતિન્દ્રિય છે. જેમ તારું સ્વરૂપ પ્રત્યક્ષ છે તેમ તારું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. નહીતર તો લક્ષણ ઉપરથી લક્ષ્ય ઓળખાય કેવી રીતે? જો લક્ષણ લક્ષ સદ્રશ ન હોય, લક્ષણ લક્ષના જેવું ન હોય તો લક્ષણ ઉપરથી લક્ષ ઓળખાવાનો પ્રશ્ન રહેતો એમ. બરોબર. નહીં તો ઓળખવું એટલે નિર્ણય કરવો, નિર્ણય કરવો એટલે ઓળખવો. તેથી પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય. બીજાને માત્ર શાસ્ત્ર જ્ઞાનના સ્વીકારથી, વિકલ્પના સ્વીકારથી, ગુરુવાણીના સ્વીકારથી સ્વીકાર થયો છે તેને ખરો સ્વીકાર નથી થયો એમ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે તે સાકાર અને સવિકલ્પ જ્ઞાન છે. જે જ્ઞાન સામાન્ય છે જ્ઞ પણ તે નિર્વિકલ્પ જ્ઞાન છે. એનું જે એમાં જે જ્ઞાન વેદન છે તે વેદન થી આત્માનું સ્વસંવેદન શું છે એ ત્યાંથી ઓળખાય છે. તો સંવેદન સ્વભાવ ત્યાંથી ઓળખાય છે. તો એ જેવો આત્મા છે એવું જ એનું લક્ષણ છે. બિલકુલ જેવો આત્મા છે એવું એનું પ્રગટ જીવતું જાગતું લક્ષણ છે. ત્યાંથી આખો આત્મા ઓળખવામાં એટલે તો વેદનથી પ્રસિદ્ધ છે એમ લીધું. લક્ષ લક્ષણની ચર્ચા કરી અમૃતચંદ્રાચાર્ય પ્રતિષ્ઠ પરિશિષ્ટમાં. તો જ્ઞાન સેનાથી પ્રસિદ્ધ છે? એનો આવિર્ભાવ છે પ્રગટ સ્વસંવેદન છે. ખરેખર તો એમ છે. એટલે એમ લીધું છે કે આબા ગોપાળ ને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ આ વેદન અનુભવમાં આવે, આ જ્ઞાન અનુભવમાં આવેલું છે. પણ એનું લક્ષ પર ઉપર હોવાથી અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી. જેમ માણસ ખુલ્લી આંખે જોતો હોવા છતાં એનું લક્ષ બીજે હોય તો જોતો હોવા છતાં જોતો નથી. સાંભળે છે ત્યારે એને લક્ષ બીજે જાય તો સાંભળતો હોવા છતાં સાંભળતો નથી. એવી જેમ દશા છે તેમ અંદરમાં જ્ઞાનની જાગતી જ્યોતિ, જ્ઞાન જ્યોતિ, ભિન્ન જ્ઞાન જ્યોતિ છે. એને કોઈની સાથે સંબંધ નથી, ઇન્દ્રિયો સાથે સંબંધ નથી અને બહારના પર વિષયો સાથે પણ એને સંબંધ નથી. એવી ભિન્ન જ્ઞાન જ્યોતિ, જળહર જ્યોતિ અંદરમાં પ્રગટ વિદ્યમાન હોવા છતાં અને આબાળ ગોપાળને અનુભવ ગોચર હોવા છતાં એટલે સર્વ સામાન્યને બધા જીવોને એનું લક્ષ બીજા ઉપર હોવાથી અનુભવતો હોવા છતાં અનુભવતો નથી. એટલે એ તિરોભૂત છે એમ કહેવામાં. બસ એ લક્ષણ એ મુખ્ય એક સાથે જ છે, વારા ફરતી નથી. પહેલા લક્ષ કરે ને પછી મુખ્ય થાય, મુખ્ય કરે પછી એ લક્ષ ને મુખ્ય. લક્ષમાં મુખ્યતા છે ને મુખ્યતા કરે તો જ લક્ષ છે એમ છે. એક જ પર્યાયના બે લક્ષણ છે. 372 છે. પ્રશ્ન છે કે આત્માની કેવી લગ્ન લાગે તો 6 માસમાં સમય દર્શન થાય? આ સમય નો પ્રશ્ન આવ્યો. કેટલા વખત માં થાય? કેટલા વખત માં થાય? નિર્ણય કર્યા પછી કેટલા વખત માં થાય? પ્રશ્ન કરે સીધું લીધું છે. 6 મહિનાની વાત તો શિષ્યના મુખમાં જ આ પ્રશ્ન મૂક્યો છે કે આત્માની કેવી લગ્ન લાગે તો 6 માસમાં સમ્યક દર્શન થાય, કેવી રુચિ ઉપડે અનન્ય તો 6 માસમાં સમ્યક દર્શન થાય. ઉત્તર કે નાયક નાયક નાયકની લગ્ન લાગવી, નાયકની ધૂન લાગે તો 6 માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગ્ન લાગે તો અંતર્મુર્ધમાં છે. એમ સ્થિતિ છે કે જો એનો પુરુષાર્થ જાગ્રત થયો, પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ સ્વરૂપના કારણથી, સહજ પ્રત્યક્ષ સ્વરૂપના અવલોકનથી, વિચારથી નહીં, એમ જો એનો પુરુષાર્થ જાગૃત થયો અને એ પુરુષાર્થ ફાટ ફાટ પુરુષાર્થ હોય તો અંતર્મૃતમાં અનુભવ મેળાવે છે. અને જેટલો એથી આર્તમિતા એ સ્થિતિ હોય એટલો કાળ વિશેષ લાગે. એટલે અહીંયા તો જે સમયનો પ્રશ્ન છે એનો જગન્યને ઉત્કૃષ્ટ કાળ લીધો છે. જગન્ય કાળ કેટલો? કે અંતર્મૂળક. ઉત્કૃષ્ટ કાળ કેટલો? 6 મહિનાનો તો તૂટો નથી. ઉત્કૃષ્ટ કાળનો કઈ તૂટો નથી. આયુષના જે વર્ષો પસાર થયા અને વર્તમાન જે સ્થિતિ છે એમાં કઈ છ મહિના મોટી વાત નથી. મરણ ખાટલો હોય તો એમ કેવાય કે કોને ખબર છે, હલતો હાલતો હાલતો ચાલતો ખાતો પીતો બોલતો બધો વ્યવહાર કરતો હોય એને કઈ છ મહિનાની શંકા કરવા જેવી નથી. આયુષ્ય તો ગમે તે સમયે પૂર્ણ થઈ શકે છે, પણ છતાં સામાન્ય રીતે શંકા પડતી નથી. બસ બીજો વિષય ના રહે, એના ધૂન માં બીજો વિષય રહે, એ ધૂન નો વિષય એવો છે. દુનિયાદારીમાં જગતના જીવોમાં પણ કેટલાક માણસોની પ્રકૃતિ સંશોધનાત્મક હોય છે, રિસર્ચ માઇન્ડેડ પીપલ કહે છે, શોધખોળમાં ઉતરે, એને શોધખોળ કરવી એક જ એનો એની પ્રકૃતિગત વિષય હોય. એટલે જે વિષય પકડે એ પછી વિજ્ઞાનનો વિષય હોય તો વિજ્ઞાનની શોધ કરે, જે વિષયમાં પડે એમાં નવી નવી શોધ કરે, એમાં આ એક લક્ષણ એનું હોય છે. શોધખોળ કરનારા માણસોની પ્રકૃતિગત આ લક્ષણ હતી. ધૂની માણસ હોય છે, ધૂની હોય, ધૂની એટલે જે વાત એના લક્ષમાં હોય ને એ એને ખસે, એની ધૂન ક્રિયા કરે. એમ અહીંયા એમ કહે છે કે પોતાનું જે જ્ઞાયક સ્વરૂપ છે એ જ્ઞાયક સ્વરૂપની ધૂન અંદરમાં ચડે છ માસમાં ફેરવાય. લગભગ એ કાળમાં નિર્ણયથી અનુભવ સુધીના એ કાળમાં પ્રાય એનું અશુભ દબાઈ જાય છે, બરોબર. અશુભ ઉપયોગ અશુભ અશુભ પરિણામ એનું ઘણું હીણું થઈ જાય છે. આ એક એનું એક ઉપલક્ષણ છે, સાઈડ ચિહ્ન જેને કહે છે, બરોબર, ઉપલક્ષણ છે. કેમ કે જે શુદ્ધ તત્વ છે નાયક એટલે જે શુદ્ધાત્મ તત્વ છે એ શુદ્ધ તત્વની ધૂન ચડી છે. એટલે એક ન્યાયે કહીએ તો એને પોતાની શુદ્ધતાની ધૂન ચડી છે. હું શુદ્ધ છું એની ધૂન ચડી છે, હું પરિપૂર્ણ શુદ્ધ છું એની ધૂન ચડી છે. એ ધૂનની અંદર એનું અશુભ છે એકદમ ઘટે છે. એ કાળની અંદર બરોબર એનું અશુભ એકદમ ઘટી જાય છે. આ એનું ખૂબ લક્ષણ. અને વિકલ્પ માત્ર છે બધા ત્યાં શુભ ભાવ, શુભ ભાવ એ વિકલ્પની દશા ઉપરાંત એના પુરુષાર્થની સ્વરૂપ સંબંધિત સ્વરૂપ પ્રત્યેક એના પુરુષાર્થની પણ દશા છે. અને એના જ્ઞાનમાં મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન આત્મસન્મુખ થયા છે એવી પણ એના જ્ઞાનની દશા છે. એ એના વિકલ્પ ઉપરાંતની દશા છે. ત્યાં એકલો એને હજી વિકલ્પ ચાલે છે આત્માનો જ્ઞાયકનો એમ ન લેવું, સાથે સાથે એનું જ્ઞાન મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું છે. એટલે એની મતિ શુદ્ધ જ્ઞાનના પરિણામની મર્યાદા ફરી ગઈ છે અને એનો આત્મિક પુરુષાર્થ જાગ્રત થયો છે કે જે એને અનુભવમાં અનુભવ પર્યંત ચાલુ રહીને અનુભવમાં પરિણામ આવે, બરોબર. એ સાથે ધ્યાનમાં લેવું જોઈએ. મુદ્દો એટલો છે એની અંદર કે આવા સમ્યક દર્શન રૂપી અનંત ભવના છેદ કરવાના પરિણામ રૂપ જે સમ્યક દર્શનકારી છે તેને કોઈ લાંબો ટાઈમથી લાંબો ટાઈમ માટે એને બહુ ઘણી મહેનત કરે ત્યારે ઘણા વખત સુધીની ઘણી મહેનત કરે ત્યારે ફળ મળે એવો વિષય નથી. આત્માની શક્તિ એટલી બધી, એટલી અનંત શક્તિનું એ સ્વરૂપ છે, અપરિમિત શક્તિ છે, કે જે શક્તિના સ્ફુરણ માત્રથી અનાદિનો વિભાવ અને અનંતકાળનું ભવ ભ્રમણ એનો છેદ ઉડી જાય છે, બરોબર. પ્રકાશ થતા જેમ અંધકાર સહજમાં જાય છે એટલી જ વાર લાગે છે. એ વિશેષતા શક્તિની છે, અનંત કાળના જૂના સંસ્કાર, ઊંધા સંસ્કાર, અનંત કાળનું અજ્ઞાન એને જતા વાર કેટલી, કે તું શક્તિ તારી જોર કરે તો અંતર મુરત, નહીં તો તાર સ્વામિનામાં એનો ફેંસલો એ તો કોઈ વધારે વાર છે. એમ સાંભળીને એને અંદરથી ઉત્સાહ અને ઉમંગ આવવો, એટલા માટે જણાવે છે. તો બસ આટલી જ વાત છે એને એ બાજુનો ઉદ્યમ ચાલવા માટે પ્રેરણા મળી. એ વિષય છે, વસ્તુ સ્થિતિ છે. આ તો કોઈ પ્રેરણા આપવા માટે કંઈક કહેવું છે એમ પણ નથી. આ તો વસ્તુ સ્થિતિ છે કે જેને જાણતા આત્માર્થી જીવને, પાત્ર જીવને, લાયક જીવને અંતર પ્રેરણા ઉત્પન્ન થાય છે. એક જ ધૂંઢરીએ જેમ કમાવાની ધૂન વાળાને ખાવાનું ખબર રહેતી નથી અને તેડવા આવે. ગામડામાં વેપાર હોય, ઘર દુકાન બહુ દૂર ન હોય, ઘરાજી બહુ હોય તો 4 વાગી જાય, ખબર ન પડે. ત્યારે તેડવા વાળા ઘરે ફરી જાય છે, 12 વાગ્યાનું રાંધીને મૂકી જાય, 4 વાગ્યા સુધી કેમ આવ્યા નથી. પણ આજે આ બધી મોસમની ગરાગી છે, હવે એ કારણે હાનનું હવા ભેગું ખાય નથી. આજ ભૂખ જ નથી લાગી એમ કે, આજ ભૂખ લાગી નથી કેમ નથી લાગી, પણ કે એટલો રસ પડે છે અહીંયા વેપારમાં કે એને ખાવાનો રસ આવતો. ખાવા માટે તો રડવું છે, અત્યારે નહીં, અત્યારે તો આ રસ છે. બહારમાં લાભ દેખાય તો આ પરિસ્થિતિ ઊભી થાય છે, અંદરમાં આનંદ ભવનો નાશ થાય, સાક્ષાત સિદ્ધપદનું દર્શન થાય, એને ધૂન ન ચડે તો શું ચડે. પૂરો તો વેપાર કરશે, થોડી રોકડે કરશે, ઉધાર કરશે, કોને ખબર છે ઉઘરાણી પાકશે કે નહીં પાકે એની પણ કોને ખબર છે. હે, તોય તે એને હૂંફ ચડી જાય છે. ત્યારે અહીં તો ચોખ્ખું પ્રત્યક્ષ, સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે, સીધ પદ છે. કેવું છે? સહજ પ્રત્યક્ષ છે, જેમાં પરોક્ષતાનો પડદો નથી આડો. એની ધૂન ન ચડે એ પ્રશ્ન રહેતો. ત્રણસો ચુમ્મોતેર. અરે ભાઈ, તું રાગાદીથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો, અંદરમાં તારું જે પરમાત્મ પદ છે પરિપૂર્ણ વિતરાગ પદ છે, અંદરમાં આત્મા છે એ પરિપૂર્ણ વિતરાગતાની મૂર્તિ છે, વિતરાગ મૂર્તિ છે આત્મા. આ સ્ફટિકની મૂર્તિ કરવાનો ને રત્નની મૂર્તિ કરવાનો પાછળ આશય છે.
બરોબર,
ક્યાંય માટીની મૂર્તિ નહીં કરાય છે, શાસ્ત્રમાં નથી. રત્નોની મૂર્તિનું કારણ છે કે આત્મા ચૈતન્ય રત્ન છે, નિર્મળ છે, રત્ન નિર્મળ હોય છે એમ. રત્ન નિર્મળ રત્નની જ મૂર્તિ કરે, અને આમાં બહારમાં એવી પાટાદીની મૂર્તિ કરે એમાં તે દાઘ વિનાનો જોઈને લેવામાં આવે છે. પછી માણસની શક્તિનો એને ગમે કેમ કરે, ખરેખર તો એમાં એ છે દાઘ વગરનો આરખ હોય એમ. કેમ કે અંદરમાં કલંક, નિષ્કલંક આત્મા છે, રાગા વિના કલંક વિનાનો પૂર્ણ વિતરાગ મૂર્તિ છે, જે સ્ફટિકની મૂર્તિ છે એમાં ચૈતન્ય સ્ફટિક છે આત્મા. કહે છે કે ભાઈ, તું રાગાદીથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો, કશાય આવે અવસ્થામાં કશાય ઉત્પન્ન થાય, તેને જાણવો, તેનાથી જુદા રહીને જાણવો, જાણવામાં એમ કહું છું, તેનાથી ભિન્ન રહીને જાણવો, તે તારી પ્રભુતા છે. તારા વિતરાગ પ્રભુત્વ સ્વરૂપમાં પોતાની સ્થાપના કરીને, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, સ્થાપના કરીને અવસ્થાના કષાયંશને જાણવો, ભિન્ન પડીને જાણવો, એમાં તારી પ્રભુતા છે. એમાં ઢળી જવું, લેપાઈ જવું, કષાય સાથે દીન થઈ જવું, એમાં તારી પ્રભુતા નથી. એમાં તો પામરતા છે, એમાં પ્રભુતા નથી, પણ પામરતા છે. તે તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. મલિન પરિણામોને, મલિન અંશોને, મલિન ભાવોને પોતા સ્વરૂપે માનવા, એમાં પ્રભુતા ક્યારે? એમાં પ્રભુતા રહેતી રાજા હોય એના ભંડારમાં તો રત્નોની સંપત્તિ હોય. ચૈતન્ય રાજાના ભંડારમાં તો ગુણ રત્નોની સંપત્તિ છે. ભિખારી ચીથરા ભેગા કરે, ઉકડામાંથી ચીથરાના કટકા ભેગા કરે, એ તો ભિખારી કરે. એમ રાગના ચીથરામાં મમત્વ કરે છે, ભિખારી છે, પામર છે, એમાં પ્રભુતા ક્યાં રહી? એમ કે છે એમાં કઈ પ્રભુતા નથી. એ તો દીન પરિણામ છે, રાજાદી ભાવ છે, એ તો બધા દીન પરિણામ છે. એ દીન પરિણામમાં પોતે તન્મય થાય તો એની પ્રભુતાને ખોવે છે. એમાં કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો, એ ભાવથી તું અંદરમાં આખે આખી વિતરાગ મૂર્તિ છો, એને ઓળખતો તું નિર્લેપ છો. નકોર છે આત્મા, એને અંદરમાં કષાયનો સ્પર્શ નથી, એટલે એને અબદ્ધ સ્પર્શ કહેવામાં આવે. નહીં બંધાયેલો અને નહીં સ્પર્શાયેલો છે. કે છે કે તને કષાયનો લેપ લાગ્યો છે, તને લીપાયો નથી. તું એમાં જો તારા સ્વરૂપનું ભાન કર તો તું જુદે જુદો અંતરમાં વિતરાગ મૂર્તિપણે બિરાજમાન. એમ વારંવાર આત્માનું સ્વરૂપ બતાવવામાં આવે. જય સનાતન દિગંબર, જય ધારમણો, જય હો.